તારીખ 9/7/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 293 અને 294 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 139.
મિથ્યાદૃષ્ટિ જીવ સ્વસન્મુખ થઈ અને નિર્વિકલ્પ નિર્દૃષ્ટિ જીવ સ્વવિકલ્પ દશા છોડીને નિર્વિકલ્પ થાય છે.
બરાબર.
એમ બંનેનું નિર્વિકલ્પ થવું થાય છે ત્યારે વિધિનો પ્રશ્ન કર્યો છે. વિધિમાં કાંઈ ફેર છે કે વિધિ બંને ની એક સરખી છે? એક અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે અને જેને પરોક્ષ જ્ઞાન માં લક્ષ થયો છે આત્માનો. એક સમ્યક દ્રષ્ટિ છે જેને આત્મા અનુભૂત છે, અનુભૂતિમાં આવી ગયેલો છે. અનુભૂત છે એટલે અનુભૂતિમાં આવી ગયેલો છે અને પ્રત્યક્ષ એની અનુભૂતિની નામ ધારા પણ એને વર્તે છે. એટલે અત્યારે પણ એના શ્રદ્ધા જ્ઞાનમાં પ્રગટપણે આત્મા વર્તે છે. એમ બંનેની વર્તમાન સ્થિતિમાં ઘણો ફેર છે, પરંતુ વિધિને લાગે વર્ગે છે ત્યાં સુધી વિધિનો પ્રકાર સરખો છે. કૌંસમાં એ વાત લીધી છે કે એ રીતે નિર્વિકલ્પ થવાની વિધિનો પ્રકાર એક હોવા છતાં એ સ્પષ્ટીકરણ કર્યું. મૂળમાં એ નથી, ગુરુદેવના શબ્દોમાં સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રશ્ન અહીંયા વિધિનો છે કે એ રીતે નિર્વિકલ્પ થવાની વિધિનો પ્રકાર એક હોવા છતાં જ્ઞાનીએ વેદનથી આત્મા જાણ્યો છે અને સ્વસન્મુખ વાળાએ ઓઘે ઓઘે આનંદના વેદન વિના આત્માને જાણ્યો છે. જાણ્યો છે એમ બે માં લીધું, ઉપર લક્ષ છે એમ લીધું છે. બંનેમાં લક્ષ પણ જ્ઞાનનો પર્યાય છે. જ્ઞાનીને અનુભવ પૂર્વક લક્ષમાં છે, પ્રગટ વેદન પૂર્વક લક્ષમાં છે અને સ્વરૂપ સન્મુખતા વાળાને માત્ર નિર્ણયથી પરોક્ષ જ્ઞાને લક્ષમાં છે. પરોક્ષ જ્ઞાનના જાણપણામાં બે પ્રકાર છે. સ્પષ્ટીકરણ કરીએ કે કોઈ જાણે છે શાસ્ત્ર દ્વારા આત્માનું સ્વરૂપ આ પ્રકારે છે એમ જાણે છે તો પણ લક્ષ થતું નથી, કેમ કે પરલક્ષી જ્ઞાનમાં એની માહિતી મળે છે. બરાબર. કે સર્વક્ષેત્ર કાળ ભાવથી, ગુણગુણી ભેદથી, દ્રવગુણ પર્યાયથી, ઉત્પાદ વૈધ્રુવથી આત્માનું આવું સ્વરૂપ છે.
બરાબર.
પણ આત્માનું આવું સ્વરૂપ છે એમાં મારું આવું સ્વરૂપ છે એવું પરોક્ષ જ્ઞાનમાં પણ લક્ષ બંધાવવું એ બીજી વાત છે. પરલક્ષી જ્ઞાનમાં એવું જાણવું સંભવે છે, અનેકને એવું જાણવું બને છે પણ લક્ષ ન થાય અને પરલક્ષી જ્ઞાનમાં માત્ર ધારણા થાય તો એને લક્ષ થયો એમ કહેવામાં, ઓઘે પણ એને લક્ષ નથી. ઓઘે જાણ્યો છે પણ ઓઘે લક્ષ નથી. લક્ષ એવો વિષય છે કે જે જ્ઞાનમાંથી ખસે નહીં એને લક્ષ કહેવામાં આવે છે. જેમ કે એક માણસને નિર્ધારિત સ્થળે પહોંચવું છે કે અહીંથી સ્ટેશન જવું છે એમ નિર્ધાર કર્યો, નિર્ણય કર્યો, તો ચાલીને જાય કે ગમે તે વાહનમાં જાય, સાયકલ ઉપર જાય, મોટરસાયકલ ઉપર જાય, મોટરમાં જાય, ગમે તેટલા વાંક વણાક બીજું ત્રીજું આવે, ગમે તેટલો ટ્રાફિક આવે, બીજા વિચાર આવે, ચાલવામાં ઉપયોગ આવે, બીજા વિચારમાં ઉપયોગ જાય, છતાં જ્ઞાનમાં લક્ષ છે એ પ્રથમ. માણસ વાત કરતા કરતા જતા હતા, છતાં ઘરે જવાના રસ્તામાં કઈ ભૂલા પીડ્યા નથી. અહીંયા તો એક જ વખત એનો ઉપયોગ ચાલ્યો કે અહીંથી ઘરે જવો છે. ચાલવા માંડતા હજાર દુનિયાભરના વિચાર કર્યા અને વાતો કરી, પણ લક્ષ્ય છે એટલે જે નિર્ધારિત રસ્તે છે ચાલવાનું બને છે. એનું કારણ શું? એનું લક્ષ્ય છે એ લબ્ધમાય છે અને એનો ક્યારેક ક્યારેક ઉપયોગ પણ થાય છે. બિલકુલ ઉપયોગ નથી થતો એવું નથી, એનો વારંવાર ઉપયોગ થાય છે. લક્ષ્યમાં જે ચીજ હોય છે એ વારંવાર એનો ઉપયોગ થાય છે. એમ લક્ષ્યમાં આવનારને બીજા ઉદયિત ભાવો થાય છે ત્યારે તે વર્તમાન મનુષ્યોચિત પરિણામ કરે છે. મનુષ્ય ગતિ હોય તો મનુષ્યોચિત પરિણામ કરે છે, તિરિંજ ગતિ હોય તો તિરિંજ ગતિને ઉચિત એના પરિણામ થાય છે, દેવનારકી હોય તો તે ગતિને ઉચિત થાય છે. ચારે ગતિમાં થાય છે ને દર્શન. તો પણ એવો હું નથી, હું તો અનંત અનંત અપરિમિત શક્તિનું દળ છું, અનંત સામર્થ્યનું સત્વ એવો હું છું, એવું એનું લક્ષ્ય છે એ મળતું નથી. વારંવાર છટકી છટકીનો ઉપયોગ એના ઉપર લક્ષ્યના વિષય ઉપર જાય છે. એમ રસ્તામાં બિલકુલ ઉપયોગ ન થાય એમ નથી, ક્યારેક ક્યારેક તો થાય છે. એ તો એની સૂક્ષ્મતાનો અભ્યાસ કર્યો હોય તો બધી ખૂબ ખ્યાલમાં આવે એવો વિષય છે. અહીંયા તો એટલો જ વિષય છે. ધ્યેય વગર તો બંધાવવાનો અંથય પ્રશ્ન નથી. ધ્યેય નક્કી કર્યું હોય તો એ લક્ષ્ય બંધાવવું એ બીજો તબક્કો છે, પાછો જુદો તબક્કો છે, એ તો એ નિર્ણયમાં આવે ત્યારે છે. પણ ધ્યેય બાંધનારને શું છે કે એક દ્રઢ નિશ્ચય થાય છે કે આ જ મારે સાધ્ય છે. પૂર્ણતા, પરિપૂર્ણ આત્માની નિષ્કલંક દશા, શુદ્ધ દશા, નિર્દોષ દશા, એ જ મારે સાધ્ય છે. એટલે એની જે ધ્યેયના દ્રઢ નિશ્ચયપૂર્વકની ભાવનાને લગ્નથી પ્રતિકૂળ ભાવોમાં એને જાગૃતિ રહે છે કે આ નહીં, આ ન જોઈએ, આ કરવું નથી, કરવું છે એ બીજું છે, સાધ્ય છે એ બીજું છે, સાધવું છે તે આ નથી, એટલું છે. પણ એમાં જ્યારે સ્વરૂપ સન્મુખની સ્થિતિ ઊભી થાય ત્યારે આત્માની ઓળખાણ થાય, આત્માનો નિર્ણય થાય, ત્યારે સ્વરૂપ સન્મુખની દશા ઉત્પન્ન થાય છે. હવે જેટલા શાસ્ત્રો વાંચે છે આત્માના પ્રતિપાદક એવા જે શાસ્ત્રો, સત્શાસ્ત્રો, જેટલા જીવો એનું અધ્યયન કરે છે, જેટલા જીવો એનો અભ્યાસ કરે છે, એ બધા આત્માનો નિર્ણય તો કરે છે, કેમ કે ત્યાં બુદ્ધિને એપ્લાય કરી છે. પણ જેટલા એ નિર્ણય કર્યો છે એ બધાનો નિર્ણય યથાર્થ છે અથવા લક્ષ્ય બંધાણો છે એમ નથી. બંને નિર્ણય ઓગમાં જાય છે પરોક્ષની દ્રષ્ટિએ. પરોક્ષ છે ને, પરોક્ષ જ્ઞાનનો નિર્ણય છે, એટલે ઓગ સંજ્ઞા એ નિર્ણય છે. છતાં એકમાં લક્ષ્ય છે ને એકમાં લક્ષ્ય નથી એવી સ્થિતિ બને છે. લક્ષ્યવાળો સ્વરૂપ સન્મુખ થઈને પુરુષાર્થની ઉગ્રતા આવતા નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરે છે. જેને લક્ષ્ય નથી બંધાણું એને નિર્ણય સાચો નહીં થયો હોવાથી, નિર્ણયનું જ્ઞાન બળ નહીં વર્તતું હોવાથી, અને આત્મા એ નિર્ણયમાં ઓળખાયો નહીં હોવાથી એની અનન્ય રુચિ ઉપજતી નથી. રુચિનો તબક્કો શરૂ થવો જોઈએ સ્વરૂપ સન્મુખતાનો, એ ત્યાં થતો નથી. એટલે પુરુષ રુચિ અનુયાયી જોઈએ, જે પુરુષાર્થ પડવો જોઈએ એ પુરુષાર્થ પડતો નથી. એ એમ ફરિયાદ કરે છે કે આત્માનો તો ખ્યાલ આવ્યો છે પણ પુરુષાર્થ નથી ઉપડતો. શું ફરિયાદ કરે છે? કમ્પ્લેન કરે છે કે આત્માનો ખ્યાલ તો આવ્યો છે કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, પણ પુરુષાર્થ નથી ઉપડતો હજી અમારો. ભાઈ, આત્મા આવો છે એ તારો આત્મા આવો છે, હું આવો છે એમ લક્ષ્યમાં આવ્યું નથી.
બરોબર,
આવે તો પુરુષાર્થ ઉપડ્યા વિના
એમ
છે. એ સ્વરૂપ સન્મુખતાનો કાળ કોઈ લાંબો નથી, મહિનો બે મહિના ચાર છ મહિનાનો છે, એને કઈ વર્ષો લાગતા
નથી,
એ ત્રણ મહિના છે. કેમ કે એને પુરુષાર્થ સ્વરૂપ થયો છે, માત્ર ઉગ્રતા આવવાનો સવાલ છે. અને એ ઉગ્રતા પણ આવી જ જાય છે, કેમ કે નિર્ણયમાં આવ્યો છે એ વિષય પ્રત્યક્ષ છે, એ સહજ પ્રત્યક્ષ છે. એના જ્ઞાનમાં પરોક્ષપણું છે, પણ જ્ઞાનનો વિષય જ્ઞાન સ્વભાવી સહજ પ્રત્યક્ષ જ્ઞાન સ્વભાવી આત્મા છે, એટલે એની ઉગ્રતા આવ્યા વિના શરીરની. નિર્ણય નથી પણ એ કલ્પના છે, મનના સંગે રાગ ની મુખ્યતામાં કલ્પના થઈ છે. નિર્ણય તો જ્ઞાનની પ્રધાનતામાં, જ્ઞાનની મુખ્યતામાં, જ્ઞાનના આધારે થાય છે, રાગના આધારે થતો. મોક્ષ માર્ગનું કાર્ય મૂળમાં જ જ્ઞાનના આધારે થાય છે. મોક્ષ માર્ગ વિતરાગ માર્ગનું કાર્ય મૂળમાં જ રાગના આધારે શરૂ થતું નથી. અને અનાદિનો જીવ રાગની મુખ્યતામાં, રાગની પ્રધાનતામાં વર્તે છે, રાગના આધારે જ પ્રણમી રહ્યો છે. એ પડખું બદલે 17-18 ગાથાના પ્રવચનમાં ગુરુદેવશ્રી બહુ સારી વાત કરી. કુદરતી રવિવારે જવાનું નથી, હું 17-18 ગાથા ચાલી, પછી બીજા રવિવારે ગયો એટલે અંદર ગયો એકાંતમાં. અગિયાર રવિવારે નહોતા આવ્યા, કેમ ત્યારે માંદગીને એવું બધું બહુ બધું લવા હતા, બધા લગભગ એમાં માંદા હતા. આમ હતું, યાદ કર્યા હતા તો કે 17-18 ગાથા બહુ સારી ચાલી. પછી એ વિશે ચાલ્યું, ખાસ વાત શું છે એમાં? તો કે જુઓ, આ ટૂંકામાં ટૂંકી વાત આટલી કરી, બહુ મુદ્દાની વાત છે. અનાદિનો જીવનો જ્ઞાન ગુણ અને રાગ ગુણ બે શક્તિ છે ને, જ્ઞાન શક્તિ અને ચારિત્ર શક્તિ, રાગ નો પર્યાય છે. તો અનાદિની જ્ઞાન જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ બે પરિણમે છે. જ્ઞાન જાણવા રૂપે પરિણમે છે અને ચારિત્ર રાગ રૂપે પરિણમે છે. આ બે ગુણને અનાદિનું સતત પરિણમન ચાલુ છે, તો અનંતા ગુણનું પરિણમન. પણ જ્યાં કાર્ય કરવું છે એમાં ઊંધુકાર થાય છે, રાગ ના આધારે થાય છે. એટલે એમ કહ્યું, આમ બે આંગળી કરે કે આ બે ગુણ જે પરિણમે છે એમાં રાગ તે હું, એમ અનાદિનું જીવનું પરિણમે છે. મિથ્યા દ્રષ્ટિ જીવનું રાગ તે હું, એમ રાગનું એકત્વ વાળું અનાદિનું પરિણમન છે. એ જ્ઞાન તે હું, એમ પડખુંમાં ફેરવે પલટો મારે, જ્ઞાન તે હું, એટલે એનું કાર્ય થાય. આ મુદ્દો છે, બહુ બહુ સરસ વાત છે. બે ગુણ પરિણમે છે, અનંત ગુણ પરિણમે છે, એમાં બે ગુણ પરિણમે છે, પણ આ બે મુખ્ય ગુણ છે. એમાં જીવ રાગ તે હું, ધર્મના ક્ષેત્રમાં શાસ્ત્ર વાંચવાના રાગમાં રાગ તે હું એમ પરિણમે ત્યાં સુધી શાસ્ત્ર ભણવાનો ગુણ નથી. અને બીજી કોઈ પણ ક્રિયા કરે, જ્ઞાનની ક્રિયામાં કે ત્યાગની ક્રિયામાં, જ્ઞાન સંબંધીનો રાગ કે ત્યાગ સંબંધીનો રાગ, એ રાગ તે હું એની પ્રધાનતામાં પરિણમે છે ત્યાં સુધી અનાદિની એની જે પદ્ધતિ છે એ ઊંધી રીતને એણે છોડી નથી, એમાં ફેરફાર કર્યો નથી, એની એ રીતમાં એ કર્યો છે. એમ કહેવું, એણે પ્રથમ જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન તે હું એમ જ્ઞાનની પ્રધાનતામાં, જ્ઞાનના આધારે, જ્ઞાન દ્વારા, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, તો એને સ્વરૂપ સન્મુખતા થાય. એટલે કે એને પરોક્ષ જ્ઞાનમાં, વિચાર જ્ઞાનમાં પણ આત્માનો લક્ષ થાય, અને લક્ષ થાય તો પુરુષાર્થ ઉપડે. લક્ષ ના અહીંયા બે ભેદ પાડ્યા, એક પ્રત્યક્ષ અનુભવ થયો છે એવું જ્ઞાની નું લક્ષ, અને એક જેને અનુભવ નથી થયો એવો સ્વરૂપ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ નું લક્ષ. બે લક્ષ વાળા છે, અને બે લક્ષ વાળા હોવાથી બે ને અનુભવ થાય છે. એકને મિથ્યાત્મતીને સમ્યક થવામાં અનુભવ થાય છે, અને એકને સમ્યક થયા પછી વારંવાર ફરીને સ્વાનુભવ થવો એવો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ કરે છે. એટલે એ રીતે બે ના લક્ષમાં પરોક્ષ અને પ્રત્યક્ષતાનો ફેર હોવા છતાં બંને પુરુષાર્થની ઉગ્રતામાં સ્વાનુભવની દશાને પ્રાપ્ત કરે છે. લક્ષમાં આવી છે શું વિશેષ શું વાત ચાલે છે આ છે રાગ ઉપર બેસી ગયો છે, રાગ તે હું એમ બેઠેલો છે, જ્ઞાન તે સવારી બદલે છે એમ એ જ્ઞાન ઉપર જીવ સ્વાર થાય છે ત્યારે એને આત્મ અનુભવમાં આવે છે. અનુભવ કરાવવાની આ ગાથા છે, બહુ સારું. વિકલ્પ થી નિર્વિકલ્પ થવામાં સૂક્ષ્મ વિકલ્પ રોકે છે તેમ શું કરવું? આપણે બોલ નિર્વિકલ્પ દશાના વિષયમાં છે. વિકલ્પ થી નિર્વિકલ્પ થવામાં પ્રશ્ન કરનારનો પ્રશ્નમાં એમ છે વાત કે નિર્વિકલ્પ થવાનો પ્રયત્ન કરવા બેસીએ છીએ ત્યારે આત્માના વિકલ્પો ચાલુ રહે છે, બહુ સ્થૂળ નહીં તો સૂક્ષ્મ વિકલ્પ પણ આવ્યા કરે છે, અને એ સૂક્ષ્મ વિકલ્પ છે એ રોકે છે. આનું શું કરવું? આ સૂક્ષ્મ વિકલ્પ ને હટાવવાનો ઉપાય બતાવો. પ્રશ્નકાર એમ કહે છે કે અમે વિકલ્પમાં આત્માનો પણ વિકલ્પ રહે છે, જ્ઞાન તે હું સોહમ, આ હું છું, આ હું છું, નિર્વિકલ્પો શુદ્ધોહમ, એવો વિકલ્પ છે એ વિકલ્પ રૂપે છે પોતાને જે લાગે છે ને એ વાત કરે છે. પ્રશ્ન ખરેખર એમ નથી, એનો પ્રશ્ન છે એની મુશ્કેલી નથી, પણ એને ખબર નથી. એને તો દેખાય કે ને, એને તો એમ દેખાય છે વિકલ્પ દેખાય છે, અને વિકલ્પ હટાવવાનો એનો અભિપ્રાય છે, ઈચ્છા છે, એટલે આ વિકલ્પ છૂટતો નથી, વિકલ્પ મટતો નથી, એ વિકલ્પ મટવાનો અમને ઉપાય બતાવો એમ પ્રશ્ન પોતાને કરે છે. આમાં રોકાઈ જવાય છે, નિર્વિકલ્પ દશામાં આવવા તો એમ નથી, તું વિચાર કરે છો એમ નથી. આ તો વિષયની સૂક્ષ્મતા છે ને, એટલે અનુભવથી ગુરુદેવે એ વાતને બહુ સ્પષ્ટ કરી છે. આ વિષય તો ગુરુદેવને એટલો બધો સ્પષ્ટ હતો, એટલો બધો સ્પષ્ટ હતો કે સમ્યક સન્મુખ ને સવિકલ્પ ને નિર્વિકલ્પના વિષયમાં તમે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછો, ગમે તે પ્રકારથી પ્રશ્ન પૂછો, વિચાર કરીને જવાબ દેવો એ વાત જોઈ નથી આપણે. કે આ વિચાર કરીને કઈ જવાબ દે છે, સીધો એનો પ્રશ્ન નીકળ્યો કે સીધો ઉત્તર આવે છે, અને ટુ ધી પોઈન્ટ, આડી અવળી બીજી વાત નહીં, પૂછે કઈક ને જવાબ કઈ દે એમ નહીં. પ્રશ્ન પૂછનારને એમ ખબર છે કે મને હું આ વિકલ્પને હિસાબે રોકવું છું, આ સૂક્ષ્મ વિકલ્પ છે એ મારું રોકાણ છે ને એ મટી જાય તો સારું, શું કરવું, આ વિકલ્પ મટાડવાનું શું કરવું, આ વિકલ્પ મટી જાય તો સારું, થોડો પણ વિકલ્પ રહી જાય છે એમ, એને વજન વિકલ્પ ઉપર જાય છે, આ મટે તો સારું, એ એની સમસ્યા છે. શું વિકલ્પ જે રહી ગયો છે એ મટે તો સારું, એ એનો પ્રોબ્લેમ છે, એટલે એને પ્રશ્ન કર્યો છે. એનું ધરણ ક્યાં છે એ સવાલ છે, આપશે ઉત્તરમાં એ વિષય છે. નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી, ઠીક નવાય લાગે પણ વિકલ્પમાં તો રોકાણો છે ને, ના એમ તને ખ્યાલ નથી તારો. નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી પણ અંદર ઢળવા યોગ્ય પુરુષાર્થ કરતો નથી, તેથી વિકલ્પ તૂટતો નથી, એનો એને એ ખ્યાલ નથી પ્રશ્ન પૂછનારને, કે પુરુષાર્થ યોગ્ય પ્રકારનો પુરુષાર્થ હોય તો વિકલ્પ ઘસાતો 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 જાય ને ખલાસ થાય છે, પણ જે વિકલ્પ ચાલે છે એમાં એને યોગ્ય પુરુષાર્થ છે કે કેમ એ તો હજી તું વિચાર કર. એક વાર બહેનશ્રી પાસે આ ચર્ચા ચાલી છે, મયાભાઈ કૃષ્ણ પૂછ્યા ખ્યાલ આપણે હતા, ઘણો પ્રયત્ન કરું છું વિકલ્પ ચાલુ ને ચાલુ રહે છે, વિકલ્પમાં ક્યાંય એકત્વ બુદ્ધિ નથી, ક્યાંય બીજું જોતું નથી, આત્મા જ જોઈએ છે, પુરુષાર્થ યોગ્ય પુરુષાર્થ પાછું ઘણા યોગ્ય પુરુષાર્થ એવો શબ્દ લીધા છે. ઉપર ઉપરથી જુએ તો શબ્દો ચાલુ શબ્દો બધા લાગે, ધર્મ પુરુષાર્થ યોગ્ય પુરુષાર્થ, પણ બહુ નર્મ વાળો વિષય છે કે અંદર ઢળવાને જે પ્રકારનો યોગ્ય પુરુષાર્થ હોય એ પુરુષાર્થ ન હોય તો વિકલ્પ વાળી દશા છે ને, એ વિકલ્પ મટવાનો પ્રશ્ન જ નથી, એ વિકલ્પ ચાલુ જ રહેવાનો છે, કેમ કે એ એટલો વિકલ્પ નથી ત્યાં. વિકલ્પ સાથેની એકત્વ બુદ્ધિ છે ત્યાં, ગાંઠ વળી ગયેલી છે. જ્ઞાન ને રાગ સાથે જે ગાંઠ પડી ગઈ છે એ ગ્રંથિ ભેદ કરવું એને સમ્યક દર્શન કહ્યું છે. જે પુરુષાર્થ ગ્રંથિ ભેદ કરે એ પુરુષાર્થ વિતરાગ દશામાં આવે છે, એ વિતરાગ દશાને લાવે છે પુરુષાર્થ, એને ગ્રંથિ ભેદ નો પુરુષાર્થ શાસ્ત્ર માં કહ્યો છે. ત્યાં ચાર લબ્ધિ સુધી જીવ અનંત વાર આવ્યો છે. પ્રાયોગ લબ્ધિમાં શું છે, મિથ્યાત્મી સ્થિતિ છે, અંતકોડાકોડીમાં આવે છે. બધી તમામ કર્મની પ્રકૃતિઓમાં ચીકણામાં ચીકણા પરિણામ હોય તો એ મિથ્યાત્મ મોહનીના છે, અને એની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરની છે. એમાં પ્રાયોગ લબ્ધિમાં સમ્યક દર્શન પૂર્વે 5 લબ્ધિ કહી છે, એમાં પ્રાયોગ નામની એક લબ્ધિ છે. એ પ્રાયોગ લબ્ધિમાં આવે ત્યારે એ સ્થિતિ ટૂંકાઈને અંતકોડાકોડીની થાય. એ ચાર લબ્ધિમાં અનંત વાર આવ્યો છે પણ 5મી કરણ લબ્ધિમાં આવ્યો નથી. એમાં અપૂર્વ કરણ છે ને, અપૂર્વ કરણની એ અપૂર્વ સ્થિતિમાં ત્યાં આવ્યો નથી, એટલે સ્વરૂપ સન્મુખ થઈને એ સ્વરૂપ સન્મુખ થયા પછીની સ્થિતિ છે. અને સમ્યક દર્શન પહેલાના શુદ્ધોપયોગના પૂર્વ ક્ષણોની એ સ્થિતિ છે, પૂર્વની સેકન્ડો જે છે એની એ સ્થિતિ છે. એ જગન્ની અંતર્ભૂતમાં કરણલબ્ધિ પ્રગટે છે, અને કરણલબ્ધિના પરિણામ પૂરા થાય પછી અનંતર સમયમાં શુદ્ધ ઉપયોગ થાય છે. અનંતર સમય એટલે અંતર પીડા વિનાના, કોઈ એક સમયનો પણ અંતર પીડા વિના સિદ્ધોજીની શુદ્ધ ઉપયોગમાં આવે છે.
બરોબર,
એ સ્થિતિમાં એ આવ્યો નથી. એટલે કે એ જે અંદર ઢળવાનો પુરુષાર્થ એ તો કરણાનુયોગના વિષયથી એ વાત થઈ, પણ અધ્યાત્મના વિષયથી તો અંદર ઢળવા યોગ્ય જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ જીવ જ્યાં સુધી કરતો નથી, અર્થાત એ પુરુષાર્થ જીવને થતો નથી, થતો નથી કહો કે કરતો નથી કહો, એક જ સેન્સ છે એમાં, ત્યાં સુધી જીવને વિકલ્પ મળતો નથી, ત્યાં સુધી એના વિકલ્પનો અભાવ થાય એવી સ્થિતિ, સહજ સ્થિતિ ઉત્પન્ન થતી નથી. એટલે આમ તો નિર્વિકલ્પ થવામાં વિકલ્પમાં રોકાણો છે, વિકલ્પમાં રોકાણો છે કેમ કે વિકલ્પમાં એની ગાંઠ પડી ગઈ છે, પણ એની નજર જે વિકલ્પ ઉપર છે કે આ વિકલ્પ ખસી જાય તો મને હમણાં સમ્યક દર્શન થાય એવું છે. આ આત્માનો જ વિકલ્પ છે, પણ જો એ આત્માનો વિકલ્પ મટે તો બીજો તો વિકલ્પ નથી, મારે હમણાં મને સમ્યક શુદ્ધ ઉપયોગ થાય. તારી નજર છે ને હજી એમાં ફેર છે, તને હજી પુરુષાર્થની ગતિ શું છે, પુરુષાર્થની સ્પીડ વેગ શું છે એની તને ખબર નથી. એટલે દ્રષ્ટિકોણ, એ દ્રષ્ટિકોણથી ઉત્તર આપ્યો છે. વિકલ્પમાં રોકાણો હોવા છતાં એને એમ કીધું કે વિકલ્પ થવામાં, નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી તને, તારો પ્રશ્ન છે, તારી સમસ્યા છે, એમાં પુરુષાર્થની ક્ષતિ છે. વિકલ્પની વાત નું રહેવા દે, વિકલ્પ ઉપર તારું ધ્યાન છે એ ખોટું છે, અને એ રીતે વિકલ્પ ઉપર ધ્યાન રહેશે તારો વિકલ્પ નહીં તૂટે. વિકલ્પ મટવાનો વિકલ્પ થી આકર્ષે તને, આ એક આત્માનો વિકલ્પ થશે ને બીજો વિકલ્પ મટવાનો વિકલ્પ થશે, એટલે રાગનો વિકલ્પ થશે તને, ભલે રાગનો અભાવ કેમ થાય પણ એ વિકલ્પ છે ને. એમ તો એ ચીકણો વિષય છે, ગુંડો ફળિયો ચીકણો હોય છે ને, આ આંગળીથી છોડવા જાય તો એ છોડે આંગળીને ચોંટે, અને એ અંગૂઠાથી છોડવા જાય તો એને પાછા અંગૂઠાને ચોંટે, એ છોડાવા જાય એને ચોંટે, બહુ ચીકાશ છે. નાનપણ બધું રમત કરી હોય કે નહીં, એવું આ ચીકણો છે. વિકલ્પ 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 માટે તો સારું, તો એનો વિકલ્પ થયો. નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય તો સારું, તો અનુભવનો વિકલ્પ થયો. આત્મા આવો છે એમ વિચાર કરે તો એનો વિકલ્પ થાય, એનો વિકલ્પ વિકલ્પ ને વિકલ્પ એને ચાલુ ને ચાલુ રહે છે. કહે છે કે નિર્વિકલ્પ થવામાં વિકલ્પ સામ જોમાં એમ કહેવું છે, વિકલ્પને રોકતો નથી એટલે વિકલ્પ સામ જો, પણ અંદર ઢળવા યોગ્ય જે પુરુષાર્થ એને તું કરતો નથી, એ પુરુષાર્થની સહજ સ્થિતિ છે, એ પુરુષાર્થમાં તું આવતો નથી, એવો પુરુષાર્થ તને થતો નથી, તેથી વિકલ્પ તૂટતો નથી, તેથી તારા વિકલ્પનો અભાવ થતો નથી. આમ જવાબ દીધો છે. એનો એક પ્રેક્ટિકલ સાઈડથી સમજવા જેવો વિષય છે કે સામાન્ય રીતે એક એવો અભિપ્રાય છે સમજણથી લોકોને, એવી સમજણ વાળો અભિપ્રાય છે કે બધા કાર્ય વિકલ્પ પૂર્વક થાય છે. એમ સાબિત થઈ શકે એવું છે કે અનેક કાર્યો વગર વિકલ્પે થાય છે. જેમ કે બહુ મહત્વના કાર્યો, વળી નહીતર કોઈ એક તર્ક કરે વગર મહત્વના કાર્યો થતા હશે વિકલ્પ વિના, પણ મહત્વવાળા કાર્યોમાં તો એનો વિકલ્પ કરવો જ પડે. પણ જાન બચાવવાનું કાર્ય મહત્વનું છે કે વગર મહત્વનું છે? આ એક આંખનું એક્સિડન્ટ થવાનો એક પ્રસંગ ઉભો થાય, મહત્વવાળી વાત છે? આંખ જાય ન જાય તો મહત્વવાળી વાત છે કે વગર
મહત્વની વાત?
વિકલ્પ થાય ન થાય એ પહેલા તો એ આંખ મીચી જાય છે, અથવા જે કોઈ એક્સિડન્ટ હોય ત્યાંથી બચવાનો એનો સહજ પ્રયત્ન થઈ જાય છે, એકદમ કોઈ વિચાર કરવાનો અવકાશ હોતો નથી, અહીંયા સમય જ હોતો નથી, છતાં એવો પ્રયત્ન થાય એને સમય સૂચકતા એવું નામ દેવામાં આવે છે, સમયને સંભાળી લીધો એને. અનેક કાર્યો થાય છે અને એ પ્રેક્ટિસનો વિષય છે. શું એને પ્રેક્ટિસ થઈ ગઈ છે કે આ શરીર તે હું, આ શરીર તે હું એવું એનું ધારાવાહી ધરબાયેલું પરિણામ ચાલે છે. કેવું ધારાવાહિક પરિણામ આ જીવ તે હું એમ નહી પણ આ શરીર તે હું દેહાત્મ બુદ્ધિ માં એ પરિણામ ધારાવાહી ચાલે છે અને જોરદાર ચાલે છે પણ અંદરનું અવલોકન નથી એટલે અંદરના અવલોકનમાં એને ઘણું જાણવાનું મળે પોતાના વિષયમાં એવાના એવી ઘણા વિષયથી એ નાસ્તિના વિષયમાં એ જાણ છે અસ્થિનો વિષય તો સૂક્ષ્મ છે પણ આ તો નાસ્તિનો વિષય તો જે સ્થૂળ પરિણામ રૂપ છે એ પણ અંદરના અવલોકનમાં આવી ઘણી ઘણી વાતો એને પોતાને ચાલતા પરિણામમાં અનુભવ ગોચર થઈ રહી છે તે જાણવા મળે છે શાસ્ત્રથી જાણવા ન મળે એવું અનુભવ ગોચર થઈ અવસ્થામાં પોતાથી કરાયેલો દોષ બીજા કોકે કર્યો છે એવો પણ એનો અર્થ થતો આમ છે રાગ તે પોતાનો અપરાધ છે છતાં એ રાગ તે હું નહી એવો પ્રયત્ન સહિત એને પોતાનો દોષ જાણવો એકાંતે પોતાનો દોષ છે એમ જાણે તો અનાદિનું એકત્વ કર્યું છે એ મટવાનો શું બીજું કારણ થશે એ તો જગતના ઘણા જીવો એમ જાણે છે કે ક્રોધ થાય તો કહે છે કે આ ક્રોધમાં મારા ક્રોધ થઈ ગયો મારો દોષ છે હું સ્વીકાર કરું છું હું કબૂલાત કરું છું અરે એની હું માફી પણ માગું છું પછી દોષ મટી જાય છે પાછો ફરીને થવાનું શું કારણ છે દોષનો દોષ પણ એ સ્વીકાર થવા છતાં જગતમાં તે જીવ ફરીને દોષ કરી બેસે છે એનું શું કારણ છે કે સમ્યક પ્રકારે એને દોષને દોષ તરીકે જાણ્યો નથી આ બહુ મોટી વાત છે દોષનું જ્ઞાન પણ સમ્યક પ્રકારે થયું ઘટે છે અને આત્માનું જ્ઞાન પણ સમ્યક પ્રકારે થયું ઘટે છે પ્રકાર એક રહે છે ભલે વિષય બદલાય જાણવાનો પણ પ્રકાર બદલાતો જેમ વેપારમાં ખરીદી વેચાણ આર્થિક પૈસાની વ્યવસ્થા માટે આ એકાઉન્ટ વગેરે ચોપડાની પદ્ધતિ અને અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિ હોય છતાં પણ ફર્નિચરમાં ખર્ચ કરે છે એ તો લાભ છે કે નુકસાન છે
લાભ માટે
એ એને બીજાને આકર્ષવાનું કારણ છે સીધું નહીં તો આડકતરું પણ એને લાભનું જ કારણ છે એમ ગણીને ખર્ચ કરવામાં પ્રવૃત્તિ ભલે અનેક પ્રકારની હોય પણ આશય બધે સળંગ છે એમાં પ્રકાર બદલાતો સર્વ પ્રકારથી પોતાના જ સર્વ પ્રકારથી પોતાના લાભના મુખ્ય હેતુને વળગીને પ્રવૃત્તિ કરે છે એમ રાગને જાણનાર પણ સમ્યક પ્રકારે જ્યારે રાગને જાણે છે ત્યારે એને રાગને જાણવાનો દોષ નથી અને અસમ્યક પ્રકારે આત્માને જાણવાની વાત કરે છે જાણતો નથી અસમ્યક પ્રકારમાં આત્મા જણાતો નથી પણ એમ કહે કે આત્મા જ્ઞાયક છે ધ્રુવ છે ત્રિકાળી છે પરમાત્મા સ્વરૂપ છે અનંત પરમાનંદનો સ્વરૂપ છે અનંત અનંત જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય મંડિત છે તો પણ રાગની સન્મુખ થઈને રાગના એકત્વમાં રહીને અસમ્યક પ્રકારે જાણે છે તો એને આત્માને જાણવાનું કાંઈ ફળ નથી
બરોબર
સમ્યક પ્રકારે તો રાગને અને પરને જાણતા પણ એને લાભ જ થાય છે એવું બને રાગને જાણે પરને જાણે એમાં લાભ થાય સમ્યક પ્રકારે એટલે આત્માભિમુખ થઈને એ જાણે છે એને રાગની સન્મુખ થઈને જાણતો નથી તો એને એની ભિન્નતા જણાય છે એની ભિન્નતા જણાય છે એનો લાભ છે
બરોબર
બહુ સારો ઉત્તરાયણ આવી કઈ મૂકો છો. એમ આનો જે મુખ્ય ખૂબી છે એ વિચારવા જેવી છે. ઉત્તર ની અંદર ઉપરથી વાંચે તો સાદી વાત લાગે કે રાગ, એક અપેક્ષા એ રાગ પોતાનો અપરાધ છે. અપેક્ષા બરાબર છે, એક અપેક્ષા એ રાગ મારું સ્વરૂપ નથી, બીજી અપેક્ષા પણ બરાબર છે. ચાલો બે અપેક્ષા જાણી લીધી. એમ માત્ર અપેક્ષાનું જ્ઞાન માહિતી મેળવવાની બુદ્ધિથી કરવા જેવું નથી. સામાન્ય રીતે અભ્યાસી જીવો માત્ર જે શાસ્ત્ર ભણવાનો અભ્યાસ કરે છે એ પદ્ધતિમાં ચડે છે કે શાસ્ત્રમાં અનેક વિવિધ પ્રકારે ભિન્ન ભિન્ન અપેક્ષાઓ અને વિવેક્ષાઓ છે. ત્યાં કઈ અપેક્ષા કઈ રીતે ચાલે છે એ આપણે સમજી લઈએ તો આપણને શાસ્ત્ર સમજાઈ ગયું એમ માને છે. અને એ રીતે શાસ્ત્ર ભણવાની અને શાસ્ત્ર વાંચવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પર્યાપ્ત નથી, પૂરતી નથી. આત્માના હિત માટે એ પૂરતી એને આદરવા યોગ્ય શું છે ને નહીં આદર જણાય છતાં જાણવા છતાં એ ગૌણ કરીને એક બાજુ રાખવા જેવું શું છે એ રીતે એને અંદરમાં પ્રયોગમાં શીખી લેવી જોઈએ. એ વાત છે, એ રીત પ્રયોગમાં શીખી લેવી જોઈએ કે જાણીને એક બાજુ ગૌણ કરીને રાખવું શું ને જાણીને આદરનું ઉપાદેય કરવું શું. આ હે ઉપાદેયનો વિવેક છે. ગૌણ કરવું એનું નામ એને હે કર્યું, રાગને જાણીને રાગને ગૌણ કર્યો, પોતાનો અપરાધ જાણવા છતાં ગૌણ કર્યો તે રાગનું હે પણ છે. અને શુદ્ધાત્માને જાણીને એને મુખ્ય કર્યો એ શુદ્ધાત્માની ઉપાદેયતા છે. અને મુખ્ય ગૌણ તો એની જ્ઞાનની પરિણતિમાં સદાય થાય જ છે. કોઈ પણ વિષયમાં સદાય મુખ્ય ગૌણ તો થાય જ છે. એ તો નહીં નહીં આવડવાનો પ્રશ્ન નથી, થઈ જ રહ્યું છે. અત્યારે તપાસ કરે તો થઈ જ રહ્યું છે. ક્યારેક આની મુખ્યતા કરે છે તો બીજી ગૌણતા કરે છે, ક્યારેક આની મુખ્યતા કરે છે ત્યારે બીજા સર્વની એ ગૌણતા કરે છે. એ રીતે મુખ્ય ગુણ એને અહીંયા તત્વજ્ઞાનના અભ્યાસમાં તત્વના પ્રકરણમાં એને મુખ્ય ગુણ કેમ કરવું, કેવી રીતે કરવું એ વાત એને સમજાય જાય અને એને પ્રયોગમાં ઉતારતા આવડે તો એને ક્યાંય ગડબડ થાય
નહીં.
નહીંતર શાસ્ત્રનું અધ્યયન અને તત્વજ્ઞાનના અભ્યાસમાં પણ વિપર્યાસ થવાની અનેક જગ્યાએ સંભાવના રહેલી છે. અનેક જગ્યાએ એક પ્રકાર બની જાય છે. એ દ્રષ્ટિકોણથી આ ઉત્તર બહુ સારો આપ્યો છે. મૂંઝવણ થાય એવું છે નિતર માણસને. એક કુરથી એમ કહે છે કે રાગને પોતાનો અપરાધ માનવો જ જોઈએ. સમ્યક દર્શન થયા પહેલા રાગને પોતાનો ન માને ને કોકનો માને તો પ્રમાણિકતા પણ રહેશે. વળી કોઈ એમ કે નહીં તું એવી રીતે ઉપડજે કે રાગ તે હું નહીં, રાગ મારું સ્વરૂપ નથી. આ બે પરસ્પર વિરુદ્ધ વાત કરવી કેવી રીતે, પરસ્પર બે વિરુદ્ધ વાતને એક સાથે કઈ રીતે કરવી, એક કરવાનો વિષય છે અને એક જાણીને ગૌણ રાખવાનો વિષય છે. બે કરવાનો વિષય છે. સમૂહ શાસ્ત્રાભ્યાસ ને બીજી ભાષામાં સત્સંગ કર્યો છે અને મુમુક્ષુની ભૂમિકામાં સત્સંગ જેવું કોઈ ઉપકારી નથી. કેમ કે સામાન્ય રીતે લૌકિક પ્રકરણમાં પણ પોતાની ભૂલ પોતાને દેખાતી નથી. લૌકિક કાર્ય કરે અને ગણતરી ભૂલ કરે કે બીજી ભૂલ કરે તો પોતાની ભૂલ પોતાને દેખાતી
નથી.
કેમ કે ભૂલ કરે છે ત્યારે કોઈ પ્રવાહમાં વેગમાં તણાઈને કરે છે. તટસ્થ ઉભેલો હોય એને ખ્યાલ આવે છે આમ ન કરવું. જેને એની સાથે સંબંધ નથી એ સ્પષ્ટ જોઈ શકે છે કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. તો આ તો અનાદિનો અજાણ્યો અને અંતરનો સૂક્ષ્મ માર્ગ છે. એની અંદર તો એને પોતાની ભૂલ થાય, એકલો એકલો વાંચે, એકલો એકલો વિચાર કરે, એને પોતાની ભૂલ થાય તો એને કોણ કેવી રીતે ખબર પડે? એને ખબર પડે. અને તેથી કોઈ વિશેષ યોગ્ય હોય, વિશેષ યોગ્યતા વાળો હોય તો શાસ્ત્રના વચનોથી પોતાની ભૂલ શોધી શકે. પણ શાસ્ત્ર એમ ન કહે કે અહીંયા તારી ભૂલ છે. કોઈ એવું પોતાનો વધારે લક્ષ્ય રાખનાર હોય, પોતા તરફ વધારે, જેને સ્વલક્ષી અભ્યાસ કહેવામાં આવે છે, તત્વનો સ્વલક્ષી અભ્યાસ કહેવામાં આવે છે, એવો કોઈ વિશિષ્ટ યોગ્યતા વાળો જીવ હોય તો શાસ્ત્રના વચનો ઉપરથી પણ પોતાની ભૂલને શોધી કાઢે. પણ છતાંય કોઈ ભૂલ રહી જાય તો એને શાસ્ત્ર એમ ન કે હજી અહીંયા તારી ભૂલ રહી જાય છે, એવું શાસ્ત્ર કહી શકે
નહીં.
એ સત્સમાગમમાં અને સત્સંગમાં એ ભૂલ નીકળવાનો અવસર છે એમ જાણીને સત્શાસ્ત્રોમાં ઠામ ઠામ સત્સંગની પ્રશંસા કરવામાં આવે છે. સત્સંગનું અનુમોદન કરવામાં આવ્યું છે, સત્સંગની શિખામણ ને ભલામણ કરવામાં આવી છે, એનું મુખ્ય કારણ આ છે. શ્રીમદજી એવું દ્રષ્ટાંત આપ્યું છે એમ કે જે સત્શાસ્ત્રો છે એના કહેનારા, એના લખનારા સત્પુરુષો તો કાળ અપેક્ષા એ દૂરવર્તી છે. દૂર એટલે આગળ થઈ ગયા, વર્તી ગયા એટલે થઈ ગયા, એ દૂરવર્તી છે. અને પ્રત્યક્ષ સત્પુરુષ નાની હોય તો એ નજીક વર્તી છે, વિદ્યમાન છે, વર્તમાન વર્તે છે. તો એમ લીધું કે ભલે તીર્થંકરોની વાણી હોય, સમુદ્ર જેવી છે, પણ એ દૂર રહેલો સમુદ્ર છે, એનાથી અહીંયા તરસ લાગી હોય તો કઈ તરસ છીપાય
નહીં.
અને અહીંયા તો મીઠા પાણીનો એક કળશો હોય તો એના પ્રાણ બચી
જાય,
એવો દાખલા આપ્યો છે. માટે સત્શાસ્ત્રો કરતા વર્તમાન વિદ્યમાન જ્ઞાનીનો લાભ વિશેષ મળે છે એ મુમુક્ષુને ખ્યાલમાં હોવું
જોઈએ,
એમ ધ્યાન ખેંચી લીધું. અને તે ત્યાં સુધી લીધું કે કોઈ એમ વિચારે છે, એવું વિચાર કરે છે કે વર્તમાન વિદ્યમાન જ્ઞાની તો ચતુર્થ ગુણ સ્થાન વર્તી છે, એ તો અવિરતી છે, અને સત્શાસ્ત્રો તો આચાર્યોના લખેલા સર્વવિરતિ ગુણ સ્થાને લખેલા આચાર્યોના છે, માટે અમને તો એમના વચન વધારે અનુકૂળ છે. તો કહે છે કે એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. શ્રીમદજીનો એ 331 નંબરમાં બોલ છે, 631 બોલ છે, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ લીધો છે. એ સત્પુરુષથી બરાબર એ વચનોને ગણે તોય અપ્રશસ્ત, એનાથી વધારે ગણે તો એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. પ્રશસ્ત નહીં હોય, સારો નહીં, માઠો એમ કીધું, પણ એને બરાબર ગણે તો પણ એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, એમ કરીને એ વાત લીધી છે. માર્ગદર્શન તો ઘણું આપ્યું છે. જીવને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો હોય તો પણ તે યોગે પણ એમ કે છે સ્વચ્છંદના નિર્વાહને અર્થે અહીંયા સ્વચ્છંદ થાય પણ અહીંયા આ વિષયને સ્વચ્છંદમાં નાખી દીધો. જો સ્વચ્છંદના નિર્વાહ અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી આચાર્ય આટલી બધી ઊંચી વાત કરી. આપ આચાર્ય જ કરી શકે કોઈ એક વચનને બહુવચન બહુ ભાર દઈને જણાવી. છે મુખ્ય સાધન એવું જે સત્સમાગમ, મુખ્ય સાધન તો એને વર્તમાન સત્સમાગમ છે, તેના સમાન કે તેનાથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. વિશેષ ભાર મૂકે તો સ્વચ્છંદ છે, સમાન મૂકે તો પણ એમ. તમે સાંભળો, અમે ઘરે વાંચીએ, તમે ભલે અમને સાંભળવા જાઓ, અમે તો ઘરે વાંચીએ, અમે તો આચાર્યના શાસ્ત્ર ઘરે વાંચીએ, તમે ભલે અગત્યને સાંભળવા જાઓ. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આવો શબ્દ વાક્ય છે, માત્ર શાસ્ત્રનો અભિનિવેશ છે. શાસ્ત્રો આત્મા સમજવા અર્થે ભૂલે ઉપકારી છે, ખબર છે અમને, કે છે નથનાર પોતે કે છે કે અમને ખબર છે કે શાસ્ત્રો આત્મા સમજવા અર્થે ઉપકારી છે, પણ કોને? કે તે પણ સ્વચ્છંદ રહિત જીવને. આપણે સ્વચ્છંદ થયો છે એના માટે આ નથી શાસ્ત્ર એમ કે છે. એટલો લક્ષ્ય રાખી, સ્વચ્છંદ ક્યાંય પણ ન થાય એવો લક્ષ્ય રાખી અને જો શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. કેટલા પડખાથી અત્યારે તો જે યોગ છે એ જબરદસ્ત છે. શ્રીમદજી ના વચનો યોગ, ગુરુદેવ ના વચનો યોગ, શ્રી ના વચનો યોગ, આપણે બહુ સમય સમય વર્તે મહાત્માઓ છે, નજીકના સમયમાં વર્તનારા. પ્રશ્ન છે કે સ્વભાવ સન્મુખ થવા, હું શુદ્ધ છું, જ્ઞાયક છું આદિ ચિંતન કરતા કરતા એવો અપૂર્વ આનંદ આવે છે કે તે આનંદ અતિન્દ્રિય છે કે કશાયની મંદતાનો છે, તે કેમ ખ્યાલમાં આવે? પ્રશ્ન પૂછનારે પ્રશ્ન પૂછો છે કે અમને આત્માનું ચિંતન કરતા કરતા બહુ અપૂર્વ આનંદ આવે છે. એને અપૂર્વ શબ્દ તે સર્વસ્વનો પીઠ ભારે મૂકી દીધો છે. વાત વાતમાં અપૂર્વ ભાઈ પણ પૂર્વે ન થયું હોય એને અપૂર્વ કહેવાય. જરાક કશાયની મંદતા વધે ત્યાં તો અપૂર્વ આનંદની કલ્પના કરે, વળી પાછી એને શંકા પડે કે આ આનંદ આત્માનો છે, કશાયની મંદતાનો સામે ખબર કેમ પડે આમાં? કે તને શંકા પડી એ જ બતાવે છે કે આત્માનો આનંદ નથી. એને આત્માનો અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે, એને એની તે સાથે એની નિશંકતા સાથે સાથે ઉત્પન્ન થઈ આવે, એમાં એને કોઈને પૂછવું પડે અને એ આનંદ માટે કોઈનું સર્ટિફિકેટ મેળવવું પડે. અરે જ્ઞાનીનું સર્ટિફિકેટ મેળવવા જવું પડે કે આપ તો જ્ઞાની છો ને અનુભવી છો, માટે મારો આનંદ આવો 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 હું બતાવું આપને, હવે આપ કહો કે આ બરાબર છે, તો એ બરાબર ને નહીતર બરાબર નહીં એ વાત જ ગડબડવાળી છે. પણ આ ભ્રમણા થાય છે ઘણાને, આવી ભ્રમણા થાય છે. આત્માનું ચિંતન કરવાનો એક નિર્ણય કરી નાખ્યો હોય બુદ્ધિપૂર્વક, બસ આપણે તો એટલું આત્માનું ચિંતન કરવું, આત્મા સિવાય બીજું ચિંતન કરવું નહીં, અને આત્માનું ચિંતન કરવા માટે અનેકવિધ પ્રકારે વિચારી રાખ્યું હોય કે આત્મા ધ્રુવ છે, આત્મા નાયક છે, આત્મા અપરિણામી છે, આત્મા અનંત આનંદનો દરિયો છે, અનંત અનંત જ્ઞાનનો સાગર છે, જેટલા એના અનેક વિશેષતાઓ છે ને અનેક વિશેષતાઓથી શાસ્ત્રમાંથી પકડી પકડીને એક નક્કી કરી રાખ્યું કે આ ચિંતનમાં આ બધું ફેરવા જ કરવું, આત્મા આ ફેરવણી આની જ કર્યા કરવી, જેમ કોઈ માળા ફેરવે ને એનું એ આપણે વિચારવું, આત્માનું ચિંતન કરવું. અને એ આત્માનું ચિંતન કરતા કરતા ક્યારેક કશાયની તીવ્ર મંદતા તો દરેક જીવને અમથી થાય, આત્માનું ચિંતન ન કરતા હોય ને કશાય તીવ્ર મંદ થાય છે, નિગોદના જીવને તીવ્ર મંદ તો કશાય થાય, આને તો થાય એમાં કઈ સવાલ છે. હવે એને કોઈ વાર વધારે જરાક ઠીક લાગે, સાતાનો જરાક ઉદય હોય, અંદર પ્રકૃતિમાં સાતાનો ઉદય હોય, સાતા વેદની પ્રકૃતિ છે ને, એમાં સાતાનો ઉદય હોય ને એને એમ લાગે કે વાહ આપતો ચિંતન કરતા કરતા એને આનંદ થઈ ગયો, હવે આને આત્માનો આનંદ આપણે માનવો કે શું કરવું, અથવા એ આત્માનો આનંદ છે એમ ભ્રમણાથી માની બેસે છે, એ એક નવો ભ્રમ છે, વધારાનો ભ્રમ થયો, નવો વધારાનો ભ્રમ થયો આત્માના આનંદ સંબંધિત. બે અહીંયા તો જાણવા માટે એક વિષયને આપણે અહીંયા ખેંચ્યો છે કે આ બે વચ્ચેનો તફાવત કેમ નક્કી કરવો, અથવા બે વચ્ચે સાતાની શાંતિ અને આત્માના અનુભવની શાંતિ, આ બે શાંતિને કેવી રીતે જુદી પાડવી, ડિસ્ટિંગ્વિશ કેમ કરવી, જુદી કેમ પાડવી બેને, આ શાંતિ સાચી ને આ ખોટી, આ બેને કેવી રીતે જુદી પાડવી, આવો એક કુતૂહલ થવાનો સંભવ છે. ઉત્તર બહુ સરસ આપ્યો છે, બે ત્રણ બોલતો 291-92 તો બહુ સરસ આવ્યા છે. ચિંતમનમાં કષાયની મંદતા ઘણી થાય, ઘણી કષાયની મંદતા થાય, થોડી ની પણ, આત્માનો આત્મા સંબંધિત ચિંતન કરતા કરતા કષાય ઘણો મંદ થાય, તેને આનંદ માની લઈએ તે ભ્રમ છે, એ ભ્રમણા છે જીવની, એ આત્માની શાંતિ નથી ને આત્માનો એ આનંદ નથી ને એમાં આત્માનું સુખ પણ નથી. બહુ સ્પષ્ટ વાત તો એ છે કે જેણે રાગને અને કષાયને એના સ્વભાવની જાતિથી ઓળખો છે, એને કષાયના કોઈ પણ તીવ્ર મંદના અનુભાગમાં કષાય છે કે નહીં એને 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 શંકા કેમ પડે, ઓળખે એને શંકા કેમ પડે, આ સવાલ છે. જે કષાયની મંદતાની શાંતિ છે, આખર તો એ કષાયની જાત છે ને, જો એને સ્વભાવની જાતથી ઓળખો હોય કષાયને, તો એમાં એને શંકા પડે નહીં કે આ કષાય છે કે અકષાય છે, આ સીધી વાત છે. પ્રશ્ન પૂછનારે પ્રશ્ન પૂછ્યો છે એમાં એનું પહેલું માપ એ છે કે એને ઓળખાણ થઈ નથી, સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ થી જે પહેલા ઓળખાણ કરવી જોઈએ, ભેદ જ્ઞાન ના અભ્યાસે ચડીને જે ઓળખાણ કરવી જોઈએ એ ઓળખાણ જેને કરી અને સ્વ પર ને ભિન્ન જાણ્યા વિના, ભિન્ન ઓળખ્યા વિના એમને આત્માનું ચિંતન કરે, પણ ઓળખ્યા વિના કોનું ચિંતન કરે, માણસ કે છે ને કાલે પ્રવચન વાંચ્યું ગુરુદેવનું, પ્રવચન રત્નાકર, તો એમાં એમ છે કે અત્યારે તો લોકો હવે આત્માની વાત થોડીક બહાર આવે છે એટલે બધું આત્માની વાત કરતા થયા છે, એમાં એમ કહે છે કે અમે તો ફલાણી ક્રિયા આત્માને લક્ષ્ય કરીએ છીએ, અમે તો ઉપવાસ પણ આત્માને લક્ષ્ય કરીએ છીએ, ફલાણું આત્માને લક્ષ્ય કરીએ છીએ, પૂજા આત્માને લક્ષ્ય, પણ હવે તું આત્માને ઓળખતો નથી, તને લક્ષ્ય ક્યાં થયું છે, આત્માનું લક્ષ્ય થયું નથી તો એને એના લક્ષ્ય કરે છે એ વાત રહેતી, હજી તો દેવગુરુ શાસ્ત્રની ઓળખાણ ન હોય, કેવા હોય, એનું સ્વરૂપ કેવું હોય, આત્માના લક્ષ્ય ક્યાંથી એની ક્રિયા થવા માંડી, એ વાત નથી. બહુ ભાગ તો અત્યારે જૈન સંપ્રદાયમાં આવ્યો છે, ટીકાનો વિષય નથી, પણ હકીકત છે કે સંપ્રદાયની અંદર ત્રણેય ફિરકામાં આ દિગંબરમાં તો દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ કેવું હોય એની કોઈને ચોખ્ખી ખબર નથી. દેવ તો આવા જ હોય, નિર્ગ્રંથ ગુરુ તો આવા જ હોય, પછી એ બેને ખબર ન હોય તો એને સિદ્ધાંત શું કયા એની તો ખબર એને હોવાનો પ્રશ્ન રહેતો
નથી.
કેમ કે સિદ્ધાંત તો અતિ અભ્યાસનો વિષય છે. કહે છે કે ચિંતવનમાં કશાયની મંદતા ઘણી થતા તેને આનંદ માની લે, અનુભવનો આનંદ માની લે, તે ભ્રમ છે, સ્થૂળ ભ્રમ છે. એનો એ સ્થૂળ ભ્રમ છે, સૂક્ષ્મ ભ્રમ એ નથી, આ તો સ્થૂળ ભ્રમ છે. ખરો અતિન્દ્રિય આનંદ નથી, તે જેને અતિન્દ્રિય આનંદ શાસ્ત્રમાં કહ્યો છે અને અનુભવીઓ એ જેને અનુભવ્યો છે એ આનંદ આ કશાયની મંદતાનો આનંદ. અતિન્દ્રિય આનંદનો સ્વાદ, સ્વાદ એટલે અનુભવો, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવતા રાગ ને જ્ઞાન ની ભિન્નતા પ્રતીતિમાં આવે. કશાયનો મંદતાનો આનંદ છે કે આત્માનો આનંદ છે પણ આપણને ભિન્નતાની ખબર જ ન પડી, ત્યાં તો ભિન્નતાની ચોખ્ખી ખબર પડે છે. પેલા તો ઓળખાણ થી ખબર પડે છે, અહીં તો અનુભવ થી પ્રતીત થાય છે. હવે એ બે ની ભિન્નતા તમે અનુભવમાં ન આવી, અનુભવાણી નહીં, અને આ શંકા થઈ એમ બતાવે છે કે તને આત્માનો આનંદ નથી જ, ભ્રમણા થઈ છે.